જય જીનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોએ સવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો આઠમો અધિકાર પ્રમાણ નય નિક્ષેપ અધિકાર, એમાં આપણી નયોની ચર્ચા ચાલે છે. નય કોને કહે છે? સમ્યક શ્રુત જ્ઞાનના એક અંશને નય કહે છે. એટલે પદાર્થને એક અપેક્ષાએ જાણવાની અથવા કહેવાની પદ્ધતિ તેને નય કહે છે. પદાર્થ અનેક ધર્માત્મક છે, અનંત ધર્માત્મક. એ અનંત ધર્માત્મક પદાર્થનું બધા જ પડખાથી, બધા ધર્મથી જ્ઞાન થવું તેને પ્રમાણ જ્ઞાન કહે છે. અને એના કોઈ એક પડખાથી અથવા કોઈ એક અપેક્ષાએ તેનું જ્ઞાન થવું તેને નય કહે છે. માટે પદાર્થને જાણવામાં અનંત ધર્મ હોવાથી અનંત નયો છે. એવું હોવા છતાં નયોને ઇઝી ક્લાસિફિકેશન માટે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. બરાબર, આપણે અમુક નયોની ચર્ચા ઘણા વિસ્તારથી ગત અનેક ક્લાસમાં ચાલી રહી છે. તો નિશ્ચય નય, વ્યવહાર નય. નિશ્ચયના બે ભેદ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નય. દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ, પર્યાયાર્થિકના ચાર ભેદ, નૈગમ આદિ સાત નયો. વ્યવહાર નયના સદભૂત નય, અસદભૂત નય, એમાં ઉપચરિત, અનુપચરિત, ઉપચરિત, અનુપચરિત, એમ કરીને વ્યવહાર નયના ચાર ભેદો. બરાબર, આ બધા વ્યવહારના નયો આપણે આગમની અપેક્ષાથી જોયા અને પંચાધ્યાયીમાં આવતી અધ્યાત્મની અપેક્ષાથી પણ જોયા. બરાબર, આ બધી ચર્ચા આપણે થઈ ગઈ. ગયા ક્લાસમાં આપણે છેલ્લા ભાગમાં નયોની બીજા પ્રકારની એક પદ્ધતિની શરૂઆત કરી હતી. જો ક્વેશ્ચન નંબર 84 છે ત્યાંથી હવે આપણે કન્ટિન્યુ કરશું. જો નયના બીજી રીતે કયા પ્રકાર છે, તો નયના બીજી રીતે ત્રણ પ્રકાર છે. કયા છે? શબ્દનય, અર્થનય અને જ્ઞાનનય. જો ફરીથી, નય કોને કહે છે? કે પદાર્થના એક પડખાને જાણવાની પદ્ધતિ અથવા કહેવાની પદ્ધતિ તેને નય કહે છે. બરાબર, હવે પદાર્થ અનંત ધર્માત્મક છે, તો એના એક એક ધર્મને જ્યાં ક્રમથી જાણવામાં આવે તો તેને પણ નય કહે છે. અને જે પદાર્થ છે એ પદાર્થને કહેવાની પદ્ધતિ, પદાર્થને જાણવાની પદ્ધતિ અથવા ત્રીજું પદાર્થ પોતે, તો એને પણ એક અપેક્ષાથી, નયોથી સમજાવવામાં આવે છે. જો અહીંયા એ ત્રણ નયોની વાત છે. કયા છે ત્રણ નય? શબ્દ નય, અર્થ નય અને જ્ઞાન નય. હા, જેવી રીતના આપણે સમય સારજીમાં પણ આવે છે ને, છ ડાળામાં પણ આવે છે ને, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. બરાબર, જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય, ત્રણ વસ્તુ થઈ ને, જાણનાર, જ્ઞાન અને સામેવાળો પદાર્થ કે જેને જાણવામાં આવે છે. એવી જ રીતે અહીંયા નય છે, તો નયમાં કહેવાની પદ્ધતિની મુખ્યતા છે ને, એટલે અહીંયા બોલનાર વાણી, સમજાવનાર વાણી, સામેવાળો પદાર્થ અને એ પદાર્થનું થનારું જ્ઞાન, એ ત્રણ પ્રકારના નય આવે છે. તેને કહેવાય શબ્દ નય, અર્થ નય, જ્ઞાન નય. બરાબર, જો એની ત્રણેની પરિભાષા આપણે લાસ્ટ ટાઈમ વાંચી લીધી હતી, ફરીથી વાંચીએ છે. જો શબ્દ નય કોને કહે છે? જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન. જો સમજો, મને કોઈ પદાર્થનું જ્ઞાન થયું છે અને એ મારે સામેવાળાને કહેવું છે, એ પદાર્થ વિશે મારે સામેવાળાને સમજાવવું છે. સમજો, એ પદાર્થ છે સોનાની વીટી. બરાબર, મારી સોનાની વીટી, આ જે શબ્દ મારા મોઢામાંથી નીકળ્યો ને સોનાની વીટી, એ શબ્દ શું છે? એ તો પૂતગલોનો સ્કંદ છે. ખ્યાલ આવે છે? એ પૂતગલોના સ્કંદમાં જ્ઞાન પણ નથી અને તે એકચ્યુઅલી ઓલો પદાર્થ પણ નથી, એ તો અન્ય પૂતગલ જ છે. બરાબર છે કે નહીં? તો પણ એ રીતે બોલવાની પદ્ધતિ કે જેનાથી સામેવાળાને આ પદાર્થ સમજાય છે, જો મારા જ્ઞાનમાં જાણેલો જે પદાર્થ છે એ મારે સામેવાળાને કહેવો છે, મારા જ્ઞાનની વસ્તુ મારે સામેવાળાને જ્ઞાન કરાવડાવવી છે, તો જ્ઞાન ટુ જ્ઞાન એવું કાંઈ અહીંયા યુએસબીથી ફાઇલ ટ્રાન્સફર થતી નથી. હા, તો કેવી રીતના થાય કે ભાઈ જ્ઞાનથી વિકલ્પાત્મક, જ્ઞાનમાં જીવમાં વિકલ્પ થાય છે, એના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આ ભાષા વર્ગણાથી શબ્દરૂપ રચના થાય છે. એ શબ્દરૂપ રચના સામેવાળાના કાનથી પડે, કાનમાં પડે, તો એને પાછું નિમિત્ત નૈમિત્તિક એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. બરાબર? કેટલું ઇનડાયરેક્ટ છે જુઓ. મને જ્ઞાન હતું, એ જ્ઞાનમાંથી નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, હા, પાછું કંઈ ડાયરેક્ટ કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ભાષા વર્ગણાથી શબ્દ બોલાયા, એમાં પણ સામેવાળાને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્ઞાન થયું. હવે વચમાં ક્યાંક નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં, હા, વચમાં ક્યાંક અર્થનો મીનિંગ પણ બદલાઈ જાય, સામેવાળાના જ્ઞાનની જેવી યોગ્યતા એ રીતે એને ગ્રહણ કરે છે. પણ જો કહેવાનો મતલબ શું છે, જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે. મને જે જ્ઞાનમાં જણાયું તેનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે, માટે તે શબ્દને શબ્દ નહીં કહે છે. જે શબ્દ હું બોલ્યો કે જેનાથી સામેવાળાને સમજાય, કોઈ પદાર્થનું વર્ણન સમજાય, તો એ પદાર્થનું વર્ણન કરતા મારા શબ્દ તેને કહેવાય શબ્દ નહીં. બરાબર? જેમ કે સાકર શબ્દ તે શબ્દ નહીંનો વિષય છે. સાકર નામક શબ્દ કહેતા સામેવાળાને સાકર નામક પદાર્થનું જ્ઞાન થાય છે કે નહીં? તો સાકર નામક પદાર્થ જે છે એ તો અર્થ નહીં આવશે, સામેવાળાને થનારું જ્ઞાન તે જ્ઞાન નહીં આવશે, અને મારા બોલેલા શબ્દ, મારા એટલે જો અહીંયા જીવને પૂતગલના કરતાની બધું ના લેતા, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ સમજી જજો. ખ્યાલ આવે છે કે નહીં? તો આણે બોલેલા શબ્દ એ શબ્દ નહીં, પદાર્થનું પ્રતિપાદન કરતા અક્ષરો શબ્દો તેને શબ્દ નહીં કહે છે. સાકર શબ્દ જે શબ્દ નહીંનો વિષય છે. બરાબર? આ એક થયો. હવે સેકન્ડ, અર્થ નહીં. જે શબ્દનું વર્ણન કરવામાં આવે છે, જે શબ્દથી જે પદાર્થનું વર્ણન કરવામાં આવે છે, અહીંયા એક વ્યક્તિ છે જેને સામેવાળાને જ્ઞાન કરાવડાવવું છે. કોનું જ્ઞાન કરાવડાવવું છે? કોઈ થર્ડ આઈટમનું, હા, કોઈ થર્ડ પદાર્થનું. એ થર્ડ પદાર્થ જે છે તેને અર્થ નહીં કહેવામાં આવે છે. જો અહીંયા એને સમજાવે છે અર્થ નહીં, જ્ઞાનનો વિષય પદાર્થ છે, માટે નહીંથી પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નહીં કહે છે. ખ્યાલ આવે? જો ખરી રીતે તો ઊંડો વિચાર કરીએ ને, હા, નહીં કોને કહે છે? સમ્યક શ્રુત જ્ઞાનના અંશને નહીં કહે છે. બરાબર? જ્ઞાનના એક અંશને નહીં કહેવામાં આવે છે. હવે જ્ઞાનના અંશને નહીં કહેવામાં આવે છે તો ખરી રીતે બોલવામાં આવતા શબ્દ એ તો પૂતગલની ભાષા વર્ગણાની રચના છે ને, અને જે પદાર્થનું વર્ણન કરવામાં આવે છે, જેવી રીતના સોનાની વીટી અથવા અહીંયા સાકર, એ ત્રીજો પદાર્થ એ કંઈ જીવના જ્ઞાનમાં તો આવતા નથી. ખ્યાલ આવે? બોલનારા શબ્દો, ભાષા વર્ગણાના પૂતગલ અને ઓલો ત્રીજો પદાર્થ, માટે શબ્દ નહીં અને આ અર્થ નહીં એ ખરેખર કંઈ જ્ઞાનના એટલે કે નયના વિષય નથી. પણ અહીંયા તો એ સામેવાળાના જ્ઞાનમાં, સામેવાળાને એ જાતનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત છે, માટેને ઉપચારથી એને પણ નહીં કહેવાની પદ્ધતિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો અર્થ નહીં શું કહે છે, જ્ઞાનનો વિષય પદાર્થ છે. બરાબર? જ્ઞાનનો વિષય પદાર્થ છે, એ પદાર્થને એક પડખાથી જાણવું તેને નહીં કહેવામાં આવે છે, માટે નહીંથી પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નહીં કહે છે, આ અર્થ નહીં છે. જેમ કે સાકર શબ્દનો વાચ્ય પદાર્થ અર્થ નહીંનો વિષય છે. જો હું અહીંયાથી બોલ્યો સાકર શબ્દ, એ સાકર ત્રણ અક્ષર જે નીકળ્યા ને એ શબ્દ નહીં, હવે તમારા તમારા જ્ઞાનમાં આ શબ્દ એટલે કે તમને કાને પડ્યા આ શબ્દ અને એનાથી તમને જ્ઞાન થયું, બરાબર. હવે એ જ્ઞાન થયું, મેં સાકર શબ્દ કીધું, તમને જ્ઞાન થયું, કેટલી કેટલા પદાર્થોમાં ઇન્વોલ્વ થયા, હું જીવ, અહીંયાના ભાષા વર્ગણાના પરમાણુ અને તમારો જીવ, બરાબર. ત્રણ પદાર્થ ઇન્ક્લુડ થયા ને, પણ આ ત્રણ પદાર્થને છોડીને એક ચોથો પદાર્થ પણ છે જે એકચ્યુઅલ સાકર વસ્તુ, ખ્યાલ આવ્યો કે નહીં, પૂતગલનો સ્કંદ. એ પૂતગલના સ્કંદને જેને અહીંયા શબ્દથી વર્ણન કરવામાં આવે છે એને અને આપણા જ્ઞાનને કઈ સંબંધ નથી ખરેખર તો, પણ આ જ્ઞાનમાં તે પદાર્થને જાણવામાં આવે છે માટે ઉપચારથી તેને પણ નહીં કહી દેવામાં આવે છે, બરાબર. તો કેટલા થયા, શબ્દ નહીં અને અર્થ નહીં. હવે જો ત્રીજો જ્ઞાન નહીં, બરાબર, વચમાંની બે લાઈન છે પછી વાંચશે. જ્ઞાન નહીં વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે. આ જ્ઞાન નહીં જે છે ને એ ખરેખર નહીં છે, ખરેખર નહીં તો આ જ્ઞાન નહીં છે. જો જેવી રીતના સાકર શબ્દ કહેતા તમારા કાનમાં પડતા, તમારા કાનમાં પડતાની સાથે તમને એ પદાર્થનો વિચાર આવે છે કે નહીં. હા, જેવી રીતના આપણે એમ કહીએ, સમજો કે ક્લાસમાં, સ્કૂલના ક્લાસમાં 50 છોકરાઓ બેઠા હોય અને ટીચર અહીંયાથી કે રમેશ, તો રમેશ શબ્દ 50-50 કાનમાં પડ્યો કે નહીં. હા, હવે 50-50 છોકરાના કાનમાં રમેશ શબ્દ પડતા જ એ બધાના જ્ઞાનમાં એ એક છોકરાનું પિક્ચર બન્યું કે નહીં, એને ટીચર બોલાવવામાં આવે છે. એ 50 છોકરામાં એક જણ રમેશ છે પોતે, બરાબર, એને તો શું ખ્યાલમાં આવ્યો, ક્યારે મને બોલાવે છે. અને બાકીના 49 ને શું ખ્યાલમાં આવ્યો, ક્યારે મને નથી બોલાવતા પણ રમેશને બોલાવે છે, એવું ખ્યાલમાં આવ્યું કે નહીં. હા, તો આ જે જ્ઞાન થયું ને એ જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નહીં છે, અથવા જ્ઞાન છે, ખ્યાલ આવે. જો વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે. હવે અહીંયા શું કહે છે, ખરી રીતે જ્ઞાનમાં પણ વાસ્તવિક જ્ઞાન કોને કહેવાય, ખરેખરું જ્ઞાન કોને કહેવાય, કે જે પ્રમાણ જ્ઞાન છે તેને ખરેખરું જ્ઞાન કહેવાય, કે જે ધર્મને, વસ્તુને બધા જ ધર્મથી જાણી લે, ખ્યાલ આવે, વસ્તુને એના પર્યાય ધર્મથી, દ્રવ્યના ધર્મથી, એના એક અનેક આદિ ધર્મથી, એના નિત્ય અનિત્ય આદિ ધર્મથી, બધા જ એંગલથી વસ્તુને જાણી લે તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અને આ પ્રમાણ જ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન છે ખરેખરું તો, કેમકે વસ્તુને બધા એંગલથી જાણી પછી તો ખબર પડી ને કે વસ્તુ કેવી છે. પણ હવે જયારે એનો એક દેશ એના એક પડખાથી ગ્રહણ થાય છે તો તેને નય જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર. પેલું પ્રમાણ જ્ઞાન અને આને નય જ્ઞાન. હવે નય જ્ઞાન નયથી મળી મળીને, બધા નયો મળીને પ્રમાણ જ્ઞાન થાય છે ને. તો જો અહીંયા શું કહે છે, વાસ્તવિક પ્રમાણ જ્ઞાન છે તે જ્યારે એક દેશ ગ્રાહી થાય છે ત્યારે તેને નય કહે છે, માટે તેને જ્ઞાન નય પણ કહે છે. જો સાકર શબ્દ જે મેં કહ્યો, હવે મેં સાકર કહ્યો, હવે જેને સાકર ખ્યાલ છે એને તો સીધું પ્રમાણ જ્ઞાન થયું ને, કેમકે એને સાકરનો સ્પર્શ પણ ખબર છે, રસ ખબર છે, ગંધ વર્ણ બધું ખબર છે. હવે કોઈ નવો બાળક હોય, એને ન ખબર હોય, તો સાકર કહેતાની સાથે એને તો ફક્ત ત્રણ અક્ષર સમજાયા, અથવા એને ઓલો સફેદ સફેદ પદાર્થ જણાયો, અથવા એને મીઠો સ્વાદ સમજાયો, એને બધા ધર્મનું જ્ઞાન નથી થયું, ખ્યાલ આવે છે કે નહીં. તો એને નય કહેવાય છે. તો એ જ્ઞાનમાં એક પડખાનું જે જ્ઞાન થવું, પદાર્થનું જ્ઞાન થવું, તેને જ્ઞાન નય કહે છે, બરાબર. વેરી સિમ્પલી આપણે ત્રણેય વસ્તુને સમેટી લીધી. બોલનાર વ્યક્તિના શબ્દ તે શબ્દ નહીં, તે ત્રીજો એકચ્યુઅલ પદાર્થ કે જેને વર્ણન કરવામાં આવે છે તે અર્થ નહીં, અને સામેવાળાનું જ્ઞાન કે જેણે શબ્દ સાંભળીને પેલા પદાર્થનું જ્ઞાન કર્યું તેને જ્ઞાન નહીં કહેવામાં આવે છે. હવે જો અહીંયા શું કહે છે, વચમાંની બે લાઈન આપણે સ્કીપ કરીને, જ્ઞાનાત્મક નય તે પરમાર્થથી નય છે અને વાક્ય ઉપચારથી નય છે, બરાબર. જો ખરેખર તો જીવનું જ્ઞાન તે નય છે, કેમકે નય શું છે, સમ્યક શ્રુત જ્ઞાનનો એક અંશ છે. શ્રુત જ્ઞાનનો અંશ હોવાથી ખરેખર જ્ઞાનનો અંશ તે નય છે, હવે બોલવાનો જે ઉપચાર છે ને એવું શું કામ છે? કેમ કે એક વ્યક્તિને બીજા વ્યક્તિને કંઈ સમજાવવું હોય તો આપણે પહેલા વાત એમ કે જ્ઞાન ટુ જ્ઞાન ટ્રાન્સફર થતું નથી, કોઈ ટેલિપથી કામ કરતી નથી. તો કેવી રીતના જ્ઞાન થાય છે? કે જે સમજાવનાર વ્યક્તિ છે એ સમજાવનાર વ્યક્તિના નિમિત્ત નૈમિત્તિક સંબંધી ભાષા નીકળે છે, અને સામેવાળો વ્યક્તિ એને કાને ધરીને એને પાછું નિમિત્ત નૈમિત્તિક સંબંધી જ્ઞાન થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જ્ઞાન જ્ઞાન થવામાં આ શબ્દનો ઉપચાર વચમાં આવે જ છે, માટે એને ઉપચારથી એને પણ નહીં કહી દેવામાં આવે. ખ્યાલ આવ્યો ને? તો જ્ઞાનાત્મક નય જ પરમાર્થ નય છે, પરમાર્થથી એટલે નિશ્ચયથી નય છે, અને વાક્ય જે છે એ વ્યવહાર અથવા ઉપચારથી નહીં કહેવામાં આવે છે. આ શ્રી ધવલા નામની જે પુસ્તક છે ષટ્ખંડાગમની ટીકા, એના 9મા પુસ્તકના 164મા પાનાથી લેવામાં આવ્યું છે. હવે જો આપણે એમાં વિશેષનો ટોપિક છે આગળ વાંચીએ. ત્રણ વસ્તુ ખ્યાલમાં આવી, શબ્દ જે વસ્તુને સમજાવવામાં આવી રહી છે તે વસ્તુ તે અર્થ, અને જે એનું એનાથી જ્ઞાન થયું તે જ્ઞાન. બરાબર, શબ્દ નહીં અર્થ નહીં જ્ઞાન નહીં. હવે જો એના વિશેષના 4 પોઈન્ટ છે, આપણે ફટાફટ ફક્ત વાંચી જઈએ કેમ કે એમાં એડિશનલ ઇન્ફોર્મેશન આપેલું છે. શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે નયાર્થ સમજવો જોઈએ. હવે આ નયાર્થ શું છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવાના છે. એટલે કયા નયથી કહેવામાં આવે છે તેને નયાર્થ કહેવાય. બરાબર, તો શાસ્ત્રના સાચા અર્થને ખોલવા માટે નયાર્થ સમજવો જોઈએ. તેને સમજ્યા વિના ચારે અનુયોગોનું કથન પણ સમજાશે નહીં. ગુરુનો ઉપદેશ માનવાનું કથન આવે ત્યાં સમજવું કે ગુરુ પણ દ્રવ્ય છે, માટે તે વ્યવહારનું કથન છે. જે શું કહે છે અહીંયા, આપણા જિનાગમમાં ચારે અનુયોગમાં વિવિધ પ્રકારથી વાક્યો કહેવામાં આવે છે. આ શબ્દને અર્થને જ્ઞાનની વાત ચાલે છે ને, તો વાક્યમાં તો વિવિધ પ્રકારનું વર્ણન આવશે કે જેવી રીતના જ્ઞાન અવર્ણીય કર્મ જીવને હેરાન કરે છે, શ્રેણિક રાજાએ સાતમી નરકનો બંધ, સાતમી નરકના શ્રેણિક રાજાએ ઉદયન મુનિરાજ ઉપર સાપ નાખ્યો, અને એને કારણે એ સાપ નાખવાને કારણે એમને સાતમી નરકનો બંધ થયો. ખ્યાલ આવે છે ને? પછી જેવી રીતના કે ઘાતી કર્મ, એ જીવ જયારે 14મા ગુણસ્થાનમાં જાય ત્યાં સુધી અઘાતી કર્મ રહે છે, એનો ઉદય ચાલુ રહે છે, અને એ અઘાતી કર્મ જીવને સાતા અથવા અસાતા ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવે છે? આવા ઘણા ઘણા જાતના વર્ણનો શાસ્ત્રમાં આવે છે, પણ જ્યારે જે અપેક્ષાથી વર્ણન કરવામાં આવ્યું હોય તે અપેક્ષાને જો વ્યવસ્થિત સમજે તો જ વાક્યનો મતલબ સમજી શકાય. જો એનું અહીંયા અમુક ઉદાહરણ આપણને આપશે. જો ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે, આપણા શાસ્ત્રમાં ગુરુનો ઉપકાર માનવાનું પણ કથન આવે છે, ત્યાં સમજવું કે ગુરુ પર દ્રવ્ય છે, માટે તે વ્યવહારનું કથન છે. ગુરુ ખરેખર અન્ય દ્રવ્ય છે અને આ જીવ અન્ય દ્રવ્ય છે, માટે ગુરુ ખરેખર આ દ્રવ્યનું કંઈ કરી શકતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. પણ આવા વર્ણન તો શાસ્ત્રમાં આવશે, કેમ કે વ્યવહારની ભાષામાં આવે છે. જો આગળ ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની મુખ્યતાથી વાત આવે છે. ચરણાનુયોગમાં એમ કહેવાય ને કે ભાઈ દરેક જીવે વ્રત સંયમ ઉપવાસ આદિ કરવા જોઈએ, પર્યુષણ આદિમાં આ હરિતકાય આદિનો ત્યાગ કરવો જોઈએ, પાણી ગળીને વાપરવું જોઈએ, ઉપવાસ આદિ કરવા જોઈએ, આ બધું કરવું જોઈએ કરવું જોઈએ કરવું જોઈએ. હવે આત્મામાં તો કંઈ કરવાનો સ્કોપ જ નથી ને, કેમ કે આત્મા તો અનાદિ અખંડ એક શુદ્ધ દ્રવ્ય છે. એમ સીધું નિશ્ચયની વાત આમાં ન લગાવાય. ખ્યાલ આવે છે? કેમ ન લગાવાય? કેમ કે ચરણાનુયોગમાં અલગ અપેક્ષાથી વાત કરે, એ નય જુદો છે. તો શું કહે છે? ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની મુખ્યતાથી વાત આવે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટે વ્યવહારનું કથન છે. ખરેખર એ પરદ્રવ્યને છોડવાના નથી, ખરેખર જીવમાં થનારા રાગને છોડવાના છે. પછી જો આગળ પ્રવચન સારમાં શુદ્ધતા અને શુભ રાગની મૈત્રી કહી છે. પ્રવચન સાર શાસ્ત્રમાં એમ આવે છે કે ભાઈ જે સાધક જીવો છે ને, મુનિરાજ કે શ્રાવકો આદિ, એ સાધક જીવોને શુદ્ધ ભાવ અને શુભ ભાવની મૈત્રી છે. મૈત્રી છે એટલે કે બે એક સાથે હોય છે, ખ્યાલ આવે છે. હવે જો ત્યાં શું સમજવું એ આપણને કહેશે. પણ વાસ્તવમાં નિશ્ચય રીતે મિત્રતા નથી. શુભ ભાવ અને શુદ્ધ ભાવ એની મૈત્રી કહી છે, પણ ખરેખર તે કંઈ મિત્ર નથી. રાગ તો શુદ્ધતાથી વિરુદ્ધ જાતિનો, ઉપલી શુદ્ધિનો ભૂમિકા અનુસાર શત્રુ છે. જે ઉપરની ભૂમિકા હોય છે મુનિરાજની આદિ, ત્યાં 28 મૂળગુણ પાડવાનો જે એમને શુભરાગ આવે છે, તે શુભરાગ તે મુનિરાજની કમજોરીથી આવે છે. જ્યારે અંદર આત્મામાં લીન થઈ જાય અને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે, તે શુદ્ધ ભાવનો ઘાત કરીને એ શુભ ભાવ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો બે મિત્ર કેવી રીતના હોય? એકબીજાના ઓપોઝિટ છે. જો શુદ્ધિની ભૂમિકા અનુસાર શત્રુ છે, પણ ચરણાનિયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે. જે અમુક ચરણાનિયોગની અપેક્ષાએ શુભરાગને સારો કીધો છે. કેમ સારો કીધો છે? કે ભાઈ ઓલા અશુભ ભાવથી તો સારું છે ને, એમ કરીને સારો કીધો છે. શુભ ભાવની સામે સારો નથી શુભ ભાવ, શુદ્ધ ભાવની સામે સારો નથી શુભ ભાવ. જો શું કહે છે, ચરણાનિયોગના શાસ્ત્રમાં કથન કરવાની પદ્ધતિ છે અને તે કથન વ્યવહારનયનું છે. અશુભથી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કયો છે. બરાબર, અશુભ ભાવથી બચવા માટે શુભ રાગને મિત્ર કયો છે. તેનો ભાવાર્થ એ છે કે વાસ્તવમાં તે વિતરાગતાનો સહચર છે. વિતરાગતાનો સહચર, સહચર એટલે શું? કે બે સાથે જોવામાં આવે છે. જ્યાં જીવને સમ્યક દર્શન થાય અથવા આગળ જઈને મુનિરાજની ભૂમિકા આવે, તો ત્યાં પોતાના આત્મામાં લીન રહેવાનો પુરુષાર્થ તો પૂરેપૂરો કરે છે, પણ હજી વિતરાગ તો થઈ નથી ગયા ને. જેવી રીતના અરિહંત ભગવાન છે એવા વિતરાગ તો થઈ નથી ગયા, તો થોડો રાગ હજી બાકી તો છે ને. તો એ રાગ કઈ જાતનો છે? કે શુભ રાગ છે. એટલે શુભ રાગ અને શુદ્ધતાના ભાવ એ બે સહચર છે. પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નહીં દ્વારા નિમિત્ત અને સહચર કહેવાય છે. જો વ્યવહાર, આપણે પહેલા વાત કહી હતી ને, વ્યવહાર શું કરે છે કે વિશ્વના અનંત દ્રવ્યો છે, એ અનંત દ્રવ્યમાંથી જે દ્રવ્યએ કાર્ય કર્યું એની આજુબાજુ બીજા કયા એવા દ્રવ્ય હતા કે જેના પર નિમિત્ત હોવાનો આરોપ આપી શકાય? આણે એમ કાર્ય કર્યું એમ કહી શકાય? એવો ફક્ત આરોપ આપવાની પદ્ધતિ એ વ્યવહાર છે. એનું પ્રયોજન શું હતું? કે આ વિશ્વના અનંત દ્રવ્યો ત્યાં નહોતા, ફક્ત આ એક દ્રવ્ય ત્યાં હતો અથવા અમુક દ્રવ્ય ત્યાં હતા, એટલે એના પર આરોપ આપવામાં આવ્યો છે. ખ્યાલ આવ્યો ને? તો વ્યવહારનું પ્રયોજન શું હતું? કે ભાઈ જે જાતના ભાવો એ ભૂમિકામાં, આપણા ઉદાહરણમાં જીવને થાય છે, એ જાતના ભાવોનું વર્ણન ત્યાં કરવાની અપેક્ષાથી, અને બાકીના બધા ભાવો નથી થતા એ બતાવવા માટે. જેવી રીતના મિથ્યાત્વના ભાવો, અથવા તો કોઈ જીવને સાતમી નરકના બંધના કેવા તીવ્ર કષાયના ભાવ, એવા ભાવ મુનિરાજને નથી થતા એ બતાવવા માટે ત્યાં ઉપચાર શું કર્યો? કે જો મુનિરાજને આવા શુભ ભાવ થાય છે અને એ શુભ ભાવ એ શુદ્ધિના સહચર છે. ખ્યાલ આવે ને? જો હવે સેકન્ડ પોઈન્ટ આગળ જોઈએ છે. જે જૈનો પૂજા વ્રત દાનાદિ શુભ ક્રિયામાં ધર્મ માને તે જીન મતની બહાર છે. જો શું કે છે, આપણને તો આપણે ફેમસ વસ્તુ સાંભળી, શ્રાવકના છ આવશ્યક શું છે? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ ષટકારક જે કરે એ નામથી પણ શ્રાવક કહેવાય છે, અને જે આ ન કરે એ તો નામથી પણ શ્રાવક કહેવાતો નથી. એવું આવે છે ને આપણા શાસ્ત્રમાં. તો ત્યાં એ શું કામ કીધું? કે ભાઈ વ્યવહારની અપેક્ષાથી જે જૈન નામ ધરાવતો હોય, એ જૈન નામ ધરાવતા વ્યક્તિને પણ આટલા મંદ કષાયના ભાવ તો હોય, એને આનાથી તીવ્ર કષાયના ભાવ ન હોય, એટલે આ મંદ કષાયના ભાવમાં એને દેવ પૂજા, ગુરુ ઉપાસના આદિ કરવાના ભાવો ઓટોમેટિકલી થાય છે. બરાબર, પણ એ થાય છે તો પણ એ ભાવો ખરેખર ધર્મ નથી. એટલે અહીંયા શું કીધું? કે જે આને ધર્મ માની લે તો એ જીન મતની બહાર છે. જીન મતની બહાર એટલે મિથ્યા દ્રષ્ટિ છે. જો કારણ કે ભાવપાહુળ ગાથા 84-85 ના ભાવાર્થમાં કહ્યું છે, શુભ ક્રિયારૂપ પુણ્યને ધર્મ માની જે તેનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ કરે તેને મિથ્યાત્વ સહિત પુણ્ય કર્મનો બંધ થાય છે. એટલે શું કે છે, જે શુભ ક્રિયા છે ને, આ દેવ પૂજા, ગુરુ ઉપાસના આદિ, જો ખરેખર તો જીવનું કલ્યાણ પોતાના આત્માનું સ્વરૂપ સમજીને, આજ હું જીવ છું એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ માનીને અને તેમાં લીન થઈને રત્નત્રય પ્રગટ કરીને જીવનું કલ્યાણ થાય છે. પણ સાથે સાથે આ દેવ પૂજા, સ્વાધ્યાય આદિ જે પણ બહારના શુભ ભાવો છે, એ શુભ ભાવ આવે જ છે, આવવા જોઈએ અને આવે પણ છે ભૂમિકા અનુસાર. પણ તેને જો ધર્મ માની લેવામાં આવે, તેનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ જે કરે છે તો એને પુણ્ય તો બંધાય છે, કેમકે આવા ઉચ્ચ પદો છે એ ઉચ્ચ પદોની સાધના આરાધના આદિ કરવાથી પુણ્ય તો બંધાય છે. પણ એ કેવું પુણ્ય છે, મિથ્યાત્વ સહિતનું પુણ્ય છે. મિથ્યાત્વ સહિતનું પુણ્ય એટલે કે એ ખરેખર સંસારનું જ કારણ છે. અહીંયાથી પુણ્યથી તેને સ્વર્ગગતિ આદિ મળશે, પણ ત્યાં પણ મિથ્યાત્વને કારણે એ જીવ પુણ્યપાપના ચક્કરમાં એવો જોડાશે કે વળી ચાર ગતિના પરિભ્રમણમાં જ એ ફરતો રહે છે. જો શું કે છે, પુણ્યનો બંધ થાય છે તેનાથી સ્વર્ગ આદિ ભોગની પ્રાપ્તિ થાય છે, પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર નિર્જરા મોક્ષ થતો નથી. સ્વર્ગની પ્રાપ્તિ તો થઈ જશે, પણ એનાથી જે સંવર નિર્જરા અને મોક્ષ, જે કર્મની હાનિ થતા થતા શુદ્ધિની વૃદ્ધિ થતા થતા જીવ પૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે, એ તો ક્યારે થતું નથી. એનાથી મોહ અને ક્ષોભ રહિત આત્માના પરિણામ તે જ ધર્મ છે. ધર્મ કોને કહે છે, મોહ એટલે કે જીવના શ્રદ્ધા અને ચારિત્રના વિકારો, અને ક્ષોભ એનાથી રહિત આત્માના પરિણામ તેને ધર્મ, એવા સમતારૂપ આત્માના પરિણામ તેને ધર્મ કહે છે. આ ધર્મ જ સંસારથી પાર ઉતારનાર મોક્ષનું કારણ છે એમ શ્રી ભગવાને કહ્યું છે. જો આગળ થર્ડ પોઈન્ટ લઈએ છે, લૌકિક જન તથા અન્ય મતી કોઈ કહે કે પૂજાદિક શુભ ક્રિયા તથા વ્રત ક્રિયા સહિત જે હોય તે ધર્મ છે, તે જૈન ધર્મ છે. આપણે વર્તમાનમાં સમજો, આપણે સ્કૂલ કોલેજ ઓફિસ આદિમાં જઈએ અને જે આપણા કલીગ્સ બધા હોય એ લોકો પ્રમાણે જૈન ધર્મ શું છે, કે હા હજુ આ જૈન સાહેબ આવ્યા એ શું કરે છે, ભાઈ કાંદા બટેટા ખાતા નથી, એને જૈન કહી દે. આ લોકો શું કે ભાઈ આ લોકો કાંદા બટેટા ખાતા નથી એટલે જૈન છે. અથવા શું કરે છે કે હા રાત્રિ ભોજન નથી કરતા, એ લોકોને શું દેખાય, એ લોકોને તો આ બહારની વસ્તુ જ દેખાય છે ને. તો જો શું કે છે, લૌકિક જન તથા અન્ય મતી કોઈ કહે છે કે આ પૂજાદિક શુભ ક્રિયા કરે, વ્રત ક્રિયા હોય, એને જૈન ધર્મ કહેવાય. બરાબર, એ લોકો માટે જૈનની આટલી જ પરિભાષા છે, પણ શું ખરેખર જૈન ધર્મ આટલો જ છે? જો પણ એમ નથી. ઉપવાસ વ્રતાદિ જે શુભ ક્રિયા છે જેમાં આત્માના રાગ સહિત શુભ પરિણામ છે, આ ઉપવાસની ક્રિયા, આ કાંદા બટેટાદી ન ખાવું, આ રાત્રિ ભોજન ન કરવું, આ બધું શું છે, શુભ રાગની ક્રિયા છે. તેનાથી પુણ્ય કર્મ નિપજે છે, તેથી તેને પુણ્ય કહે છે. આ બધી ક્રિયાઓ શેની છે, શુભ રાગની છે, અને તેનાથી પુણ્ય બંધાય છે. અને તેનું ફળ સ્વર્ગાદિક ભોગની પ્રાપ્તિ છે. આ પુણ્યના ફળમાં સ્વર્ગાદિ ભોગ મળે છે. જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે. જો આગળ જે કીધા બધા ભાવો એ પુણ્ય હતા, એનાથી સ્વર્ગની પ્રાપ્તિ મળે છે, પણ એ ધર્મ નથી. જો આજે હમણાં કોરોના વાયરસ ચાલુ છે ને, લોકોને શું લાગે કે આપણે ભાઈ ગરીબોની મદદ કરવી, કોઈને દયા, કંઈક કોઈના ધંધા પાણી ન ચાલતા આપણે થોડું ડોનેશન આપી દેવું, અથવા કોઈને ઓક્સિજન દવા આદિ ન મળતી હોય તો એ કરી દેવું, કોઈને વેક્સિનેશન કરાવી દેવું, ખ્યાલ આવે છે કે નહીં? એને આપણે સારું કાર્ય કર્યું કે નહીં? જો સારું કાર્ય કર્યું, પણ આ બધા કેવા કાર્ય છે, શુભ ભાવ છે, એનાથી શું થાય છે, पुण्य बनता है। धर्मना कार्य नहीं, धर्मना कार्य कोने कहवाय? जे जीव पोताना आत्मा मा पोताना दर्शन ज्ञान चारित्र ने प्रगट करे, जेनाथी रत्नत्रय प्रगट थाय, एने धर्म कहवाय छे। जो अहीं शुं कहे छे, जे विकार रहित शुद्ध दर्शन ज्ञान रूप निश्चय ते आत्मानो धर्म छे। आ धर्म थी आत्मा ने आगामी कर्मनो आश्रय रोकाई संवर थाय छे। जो एक बाजु आपणे विषय भोगना परिणाम करिए, क्रोधमान माया लोभना परिणाम करिए, तो पाप कर्मनु इनकमिंग चालू छे, बराबर। बीजी बाजू आपणे शुभ भाव करिए, दया दान पूजा भक्ति आदि धर्मना कार्य कंई करिए, तो पुण्यनु इनकमिंग चालू छे। पण जो बेवमां इनकमिंग छे के नहीं, बेवने स्टॉप करवानी तो कोई पद्धति नहीं, तो कर्म ने स्टॉप करवानी पद्धति शू छे? जीव पोताना आत्मा में लीन थई जाए त्यारे न पापना कर्म आवे छे, न पुण्यना कर्म आवे छे। खरेखर कर्म थी बचवानो ए इलाज छे। तो जो आ धर्म थी आत्मा ने आगामी कर्म नो आश्रय रोकाई ने संवर थाय छे। हवे फ्यूचर में कर्म बंधाता नहीं, रोकाई जाए छे, अने पूर्वे बांधेला कर्म की निजरा थाय छे, अने जूना जे बांध्या हता एनी आनाथी निजरा थाय छे। आवी ज रीते जीव पोताना आत्मा में लीन रहया करे, शुद्धि की वृद्धि करया करे, तो तेने संपूर्ण निर्जरा अने मोक्ष थाय छे। बोलो, विचार करो कि कोई कोई जीव, कोई साधक जीव एक खूणा में बैठो हो, मंदिर में कि क्या, समझो दुनिया ना एक खूणा में बैठो हो, पोताना आत्मा में लीन हो, आजूबाजू कोई ने कहीं खबर ही नहीं कि शू कर रो, एनी कोई वाहवा करतु नहीं, हाँ एना कोई वखाण करतु नहीं, बस ए तो पोताना आत्मा में लीन है, तो पण ए साधक जीव है, पोतानी शुद्धि वधारता वधारता ए मोक्षे वयो जशे अने भगवान कहेवाशे। अने बीजी बाजू हाँ कोई पुण्यना फल भोगता अथवा नवा पुण्य कर्म ने बांधता घणी प्रभावना करे छे, दुनिया में एनी वाहवा थाय छे, बधा दया दान धर्म आदि करे छे, तो एनाथी शुं थशे? एनाथी मोक्ष नहीं प्राप्त थाय, पुण्य बंधाशे, जेटला शुभ भाव करशे ए प्रमाणे पुण्य बंधाशे अने स्वर्ग गति मळशे। स्वर्ग में जईने शुं करशे? जेवा अहींया समझो अत्यारना गरीब छे अने 10-50 वर्ष में मोटी लॉटरी लागी जाए समझो, अने बहु पैसा वाला थई गया, ओवरनाइट पैसा वाला थई गया, तो शुं थयुं? बस संयोगो बदलाई गया, जीवन तो एनु एज छे ने। एवी ज रीते अहींयाथी स्वर्ग में वया जाइए तो शुं थाय? शरीर नवे नवं मळी जाए, एकदम एकदम रोग रहित चमकतु एकदम सुंदर रूपाळु शरीर, बहार में भोग सामग्री एकदम कि आपणे अहींया ओला खाटला उपर सूता होईए एनी बदले त्यां सोनाना बेड होय, रतनना रत्नना बेड होय, आपणा महल बधा एवा सोना चांदीना ने हीरा माणिक जड़ेला महल एवं मळी जाय, पण जीवन तो एनु एज छे ने। जे अहींया जीव दुख सुखना जंजाळ में छे त्यां पण एवा जंजाळ में छे, कई फरक नहीं, ख्याल आव्यो के नहीं? तो ज्यां जीव पोताना आत्मा में शांति नो अनुभव करे छे, ए अनुभव तो कई जुदी ज जात नो छे। एवला स्वर्गना बहारना जे जगमगारा छे ने, एनाथी ए शांति कई जुदी ज जात नी छे। जो चौथो पॉइंट आपणे वाँचीए हवे, जे कोई परमात्मानी पूजा भक्ति आदि शुभ राग थी पोतानो हित थवू माने अने परमात्मानु स्वरूप अन्यथा माने ते मिथ्यावलंबी छे। जो शुं कहे छे? आपणे हमणां जे वात करीए छे ने ई ज वात चाले, जे पोताना आत्मानी श्रद्धा करे ए खरेखर धर्मने प्रगट करे छे। हवे जे पोताना आत्माने तो जाणतो नथी अने फक्त भगवानी परमात्मानी पूजा भक्ति आदि शुभ भाव कर्या करे छे। बोलो, परमात्मा एटले विश्वना सौथी उत्कृष्ट जीव छे के नहीं? सौथी उत्कृष्ट जीवना पण वखाण आदि करे, गुणगान करे, पूजा भक्ति करे, एकदम निश्चल भावे करे, ख्याल आवे छे के नहीं? अंदर जराय कपट नथी, जराय लोभ नथी के हूँ अमनी पूजा भक्ति करू छू तो मने कई बधा विषयों मळी जाय, एवो दोष पण नथी, तो पण ए पूजा भक्ति थी शू थशे? ऊंचा में ऊंचा पुण्यना बंद थशे, सारा में सारा पुण्य कर्म बंधाशे, पण छेवटे तो बंद ज छे ने, छेवटे तो ये संसार में ज लई जाए छे। જો આ વિશેષોમાં આપણે શું વાત કરી, ચાર પોઈન્ટ જોયા વિશેષના, એમાં ચર્ચા શું કરી કે જો આપણા જીનાગમમાં અનેક જગ્યાએ જુદા જુદા નયથી અપેક્ષાથી વર્ણન કરવામાં આવે છે, જ્યાં જે જાતનું વર્ણન છે ત્યાં એ જાતના નયને સમજીને એનો મીનિંગ પકડવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એનાથી આપણને આપણું કલ્યાણ કરવાનો ઉપાય મળે છે, બરાબર. હવે જો એને અનુરૂપ જ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની રીત શી છે, બરાબર. તમે કહો છો કે શાસ્ત્રમાં અલગ અલગ રીતે વર્ણન આવે છે અને એમાં જ્યાં જે કીધું એ તમારે સમજવું જોઈએ, તો જરા એ તો સમજાવો કે જૈન શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ શું છે. તો જો આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે, એ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં આનું આખું ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે, એ તમારે ત્યાંથી પણ સમજવું જોઈએ. આપણે જો અહીંયા થોડુંક એનું સંક્ષેપમાં જવાબ લઈએ છે. ક્વેશ્ચન નંબર 85, જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની રીત શી છે? તો આન્સર, જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની રીત પાંચ પ્રકારે છે. આપણા શાસ્ત્ર આવે જેવી રીતના સમયસારજી ગ્રંથ, બરાબર, સમયસારજી પરમાત્મા, એની ગાથાઓ તમે જુઓ તો પહેલી ગાથા શું છે, જે આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ, કુનકુંદાચાર્ય ઓરિજિનલ ગાથા તો પ્રાકૃત ભાષામાં લખી, એ પ્રાકૃત ભાષામાં એમણે ફક્ત બે લાઈન લખી. આપણે સમયસારજી ગ્રંથમાં 415 ગાથાઓ છે, એટલે ઓરિજિનલ ગાથાઓ એને કહેવાય, બરાબર. હવે એની ઉપર અમૃતચંદ્રાચાર્યએ અને જયસેન આચાર્યએ ટીકા લખી અને કળશ રચ્યા. હવે આ ટીકા અને કળશ શું છે? જો ટીકા એટલે જેવી રીતના ડિસ્ક્રિપ્શન આપણે એક્સપ્લેનેશન લખીએ ને, તો ઓરિજિનલ જે ગાથાઓ હતી કુનકુંદાચાર્યની, એના પર અમૃતચંદ્રાચાર્યએ એમનું એક્સપ્લેનેશન લખ્યું. એ એક્સપ્લેનેશન એમણે બે ફોર્મમાં લખ્યું, પોએમ્સમાં પણ કળશો પણ લખ્યા પોએમ્સ તરીકે અને કડીઓ લખી, અને ગદ્યમાં એક્સપ્લેનેશન પેરેગ્રાફમાં પણ લખ્યું. ખ્યાલ આવે છે ને? તો જે પેરેગ્રાફ છે એને ટીકા કહેવાય અને જે પોએમ જેવું છે એને કળશો કહેવાય છે, બરાબર. એ શું છે? બેઝિકલી એ કુનકુંદાચાર્યની ગાથાઓનું એક્સપ્લેનેશન છે, બરાબર. હવે એના ઉપર આગળ જે પંડિત જયચંદજી છાબડાએ એનું ટ્રાન્સલેશન પણ કર્યું અને સાથે એમણે ભાવાર્થ લખ્યો. ભાવાર્થ એટલે શું છે? હવે જે કુનકુંદાચાર્યની ગાથા હતી એના પર અમૃતચંદ્રાચાર્યનું એક્સપ્લેનેશન હતું, એ એક્સપ્લેનેશનનું ટ્રાન્સલેશન, અને એ એક્સપ્લેનેશન પરથી તમારે સિમ્પલ લેંગ્વેજમાં શું સમજવું, એને ભાવાર્થ કહેવામાં આવે છે. તો આજે આપણા શાસ્ત્રોમાં આજે અલગ અલગ એમ કહીએ ને કે અલગ અલગ સેક્શન્સ છે ને, તેને કેવી રીતના સમજવા? તો જો અહીંયા એ કહે છે શાસ્ત્રોના અર્થ સમજવાની રીત પાંચ પ્રકારે છે. કયા પાંચ પ્રકારે? પહેલું છે શબ્દાર્થ, શબ્દાર્થ, પછી નયાર્થ, પછી મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. જો આપણે કોઈ પણ ગ્રંથ તમે ખોલશો ને, સમયસારજી કે કોઈ પણ ગ્રંથ ખોલો, તો મૂળ ગાથા હોય ને એના પછી એનું વર્ડ બાય વર્ડ એક્સપ્લેનેશન હોય, એને અન્વયાર્થ કહેવાય. ઘણી જગ્યાએ અન્વયાર્થ કહો કે શબ્દાર્થ કહો, સેમ જ છે. જો શબ્દાર્થ શું છે? પહેલું, પ્રકરણ અનુસાર વાક્ય કે શબ્દનો યોગ્ય અર્થ સમજવો. જે કોઈ પણ વાક્ય કે અર્થ, જો આપણે એની સાથે સાથે એક એક્ઝામ્પલ છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જ, ક્વેશ્ચન નંબર 85માં પરિભાષા છે, 86માં એક્ઝામ્પલ છે. જો નીચેના શ્લોકનો શાસ્ત્રાર્થ, શબ્દાર્થ આદિ પાંચ પ્રકારે અર્થ કરીને સમજાવો, બરાબર. તો એમાં જો એક ગાથા આપી છે પરમાર્થનો પ્રકાશ, એ ગ્રંથની આપણી ગાથા પણ જોઈએ અને સાથે સાથે એક એક મીનિંગ પણ જોઈએ. યે જાતા ધ્યાનાગ્નિના કર્મ કલંકાની દગ્ધ્વા નિત્ય નિરંજન જ્ઞાનમ જ્ઞાનમ અસ્યાત જ્ઞાનમ અયાસ્ત્યાન પરમાત્મન નત્વા. જો આ તો આપણે અહીંયા સંસ્કૃત ભાષામાં છે, ઓરિજિનલ આજે સમય સારાથી પરમાગમ છે એમાં પ્રાકૃત ભાષામાં છે. ખ્યાલ આવે? હવે જે પણ ભાષા હોય, સંસ્કૃત હોય કે પ્રાકૃત હોય, પણ આ જે શબ્દ અહીંયા કહી ગયા એનો શું મતલબ, એક એક શબ્દનો શું મતલબ, તો એને શબ્દાર્થ કહેવામાં આવે છે. જો નેક્સ્ટ પેજ પર જુઓ, 86 ના આ જે કીધું ને એનો પહેલો શબ્દાર્થ, એક 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 લેટર તમે મેચ કરી શકો. ત્યાં જો બ્રેકેટમાં સંસ્કૃતના શબ્દ આપ્યા હોય અને બહાર એનો મીનિંગ આપ્યો હોય, તો જો યે એટલે જે, યે જાતા, યે જાતા એમ આવ્યું ને આપણે મૂળ ગાથામાં, તો અહીંયા યે એટલે જે. પછી જો ધ્યાનાગ્નિના કર્મ કલંકાની દગ્ધવા, ધ્યાનાગ્નિના એટલે શું કે ધ્યાનરૂપી અગ્નિથી, ધ્યાન અગ્નિ, ધ્યાનાગ્નિ આવે, ધ્યાનરૂપી અગ્નિ, કર્મ કલંકાની કર્મરૂપી મેલને દગ્ધવા એટલે કે દગ્ધ બાળી દે છે, ભસ્મ કરી દે છે. જે ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી મેલને ભસ્મ કરીને. હવે આગળ, નિત્ય નિરંજન જ્ઞાનમયા ધ્યાન, નિત્ય નિરંજન જ્ઞાનમયા જાતા, જાતા જો ઉપરથી લીધું, પહેલી લાઈનમાં હતું ને યે જાતા, એ જાતા ત્યાંથી લીધું, તો નિત્ય નિરંજન અને જ્ઞાનમય થયા. પછી આ જ્ઞાનમયા સ્થાન, સ્થાન હતું ને નીચે, એ સ્થાનમાંથી તાન લીધું, તાન એટલે તે પરમાત્માના નત્વા, તે પરમાત્માને એટલે કે સિદ્ધોને નત્વા એટલે નમસ્કાર કરીને કરીએ છીએ. અહીંયા કરીએ છીએ આપણે લઈએ કરીને, કેમ કે ત્રીજી ગાથામાં આગળ કન્ટિન્યુએશનમાં કહેશે, ખ્યાલ આવે ને? અહીંયા પરમાત્મા પ્રકાશની બીજી ગાથા છે. તો જો શબ્દાર્થ કોને કીધો, કે આ પ્રકરણ અનુસાર વાક્યનો, શબ્દનો, એક એક શબ્દનો જે અર્થ કરવામાં આવે છે તેને શબ્દાર્થ કહેવામાં આવે છે. પછી જો આગળ સેકન્ડ છે નયાર્થ. નયાર્થ છે એટલે શું, કે આ કયા નયનું વાક્ય છે, આપણે જે નિશ્ચય નય, વ્યવહાર નય, દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, આ બટલું બધું જોયું ને. વ્યવહારમાં પણ શું જોયું, ઉપચરિત અસદભૂત વ્યવહાર નય. આ જે નયથી કહેવામાં આવે છે, તો અહીંયા કહેવાનું પ્રયોજન શું છે આચાર્ય ભગવાનનું, એ નયને સમજવું, કયા એંગલથી વાત કરવામાં આવે છે એને સમજવું, એને નયાર્થ કહેવામાં આવે છે. જો 85માં એનું આપણે એક્સપ્લેનેશન વાંચીએ, આ કયા નયનું વાક્ય છે, તેમાં ભેદ નિમિત્તાદિનો ઉપચાર બતાવનાર વ્યવહારનું કથન છે કે વસ્તુ સ્વરૂપ બતાવનાર નિશ્ચયનું કથન છે, તે નક્કી કરીને અર્થ કરવો, તે નયાર્થ છે. અહીંયા જે આપણે 86 નંબરની ગાથામાં જે કડી કીધી, એ કડીમાં જે એક્સપ્લેન કરવામાં આવ્યું ઉપર શબ્દાર્થમાં, જે શબ્દાર્થમાં તો બધા શબ્દોનો મીનિંગ કહી દીધો, અને આપણે એને ખાલી ગુજરાતીને વાંચીએ તો બરાબર સમજાઈ જાય આપણને, કે જે ધ્યાનરૂપી અગ્નિથી કર્મ મેલને ભસ્મ કરીને નિત્ય નિરંજન જ્ઞાનમય થયા તે પરમાત્માને નમસ્કાર. પણ આ કયા નયથી નમસ્કાર કરે છે, ખ્યાલ આવ્યો ને? તો જો હવે એનું આપણે એક્સપ્લેનેશન વાંચીએ 86ના સેકન્ડમાંથી. નયા કર્મમલ ભસ્મ કરીને સિદ્ધ થયા, આ પર્યાયાર્થિક નયની મુખ્યતાથી વાત છે. જો સિદ્ધ ભગવાન જો વસ્તુ સ્વરૂપથી જોઈએ તો એ જીવ અનાદિ અનંત ત્રિકાળી શુદ્ધ પદાર્થ જ છે, તો સિદ્ધ થયા એમ શું કામ કહેવામાં આવે, બરાબર? એટલે દ્રવ્યની અપેક્ષા અહીંયા વાત નથી. તો કઈ અપેક્ષા એ વાત છે, કે પહેલા એ સિદ્ધ નહોતા અને હવે સિદ્ધ થયા. કેવી રીતના સિદ્ધ થયા, કે પેલા કર્મરૂપી કલંકને, કર્મરૂપી મેલને ભસ્મ કરીને સિદ્ધ થયા, બરાબર? સિદ્ધ થયા, થાય કોણ, નવું કોણ થાય, કે પર્યાયમાં થાય, ખ્યાલ આવે છે? એટલે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી કથન છે. એનો અર્થ એ છે કે તેમણે પહેલા કદી સિદ્ધ પર્યાય પ્રાપ્ત કર્યો ન હતો, તે હવે તેમણે કર્મનો નાશ કરીને પ્રાપ્ત કર્યો. પહેલા આ જીવ સિદ્ધ નહોતા, હવે એ કર્મનો નાશ કરીને સિદ્ધ થયા, એટલે એમની પર્યાયનું પરિવર્તન થયું, માટે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી એ વાત કરી. દ્રવ્યાર્થિક નયથી તો તેઓ શક્તિની અપેક્ષાએ સદા શુદ્ધ બુદ્ધ સ્વભાવે હતા જ. જોયું, દ્રવ્યાર્થિક નયથી તો જીવ શુદ્ધ જ છે, અર્થાત શુદ્ધ નયથી તેઓ શક્તિરૂપ શુદ્ધ જ હતા, તે હવે પર્યાયાર્થિક નયથી વ્યક્તતારૂપ શુદ્ધ થયા. ખ્યાલ આવ્યો કે નહીં? જો દ્રવ્યથી તો જીવ શુદ્ધ જ છે, પર્યાયમાં એમણે બદલાવ કર્યો અને પહેલા સિદ્ધ નહોતા, હવે સિદ્ધ થયા. બરાબર, આ તો જો એક નયાર્થમાં પણ આ એક અપેક્ષાથી વાત કરી છે. બીજી અપેક્ષા આપણે પણ જાતે લગાવી શકીએ ને. જો અહીંયા શું કહેવામાં આવે છે કે કર્મરૂપી કલંકનો ભસ્મ કરીને જીવ સિદ્ધ થયો, ખ્યાલ આવે છે? હવે જો કર્મ એ તો જુદું દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, અને જીવ તે જુદો દ્રવ્ય છે. કર્મને ભસ્મ કરીને જીવને જીવની પર્યાયનું પરિણમન કેવી રીતના થાય, ખ્યાલ આવે છે ને? એટલે અહીંયા કયો ઉપચાર કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે, એવો વ્યવહારથી ઉપચાર કરવામાં આવ્યો છે, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પર્યાયાર્થિક નહીનું તો વાક્ય છે જ, સાથે વ્યવહાર નહીનું પણ વાક્ય છે. કેમ કે નિશ્ચય નહીંથી તો જીવ પોતાની જ અશુદ્ધિનો નાશ કરીને શુદ્ધ પર્યાય પ્રગટ કરે ને. તો જે પોતાના અસિદ્ધત્વાદી ઔદૈક ભાવ હતા એનો નાશ કરીને હવે સિદ્ધ થયા, એમ કહેવું જોઈએ ને. પણ અહીંયા શું કહે છે કે કર્મનો નાશ કરીને જીવ સિદ્ધ થયા, એટલે વ્યવહાર નયનું પણ કથન છે, ખ્યાલ આવ્યો? આવી રીતના નયની અપેક્ષા શું છે એ પણ આપણે સમજવું જોઈએ. બરાબર, તો કયા થયા? બે વસ્તુ આપણી થઈ, જીનાગમમાં શાસ્ત્રનો અર્થ કરવાની પદ્ધતિ, શબ્દાર્થ અને નયાર્થ. હવે આગળ ત્રીજું, મતાર્થ. મતાર્થ એટલે વસ્તુ સ્વરૂપથી વિપરીત એવા કયા મત. આપણે મત કહીએ ને, મત એટલે શું? ધાર્મિક માન્યતા. ધાર્મિક માન્યતા આ બૌદ્ધ મતના છે, આ મુસ્લિમ મતના છે, આ જૈન મતના છે. મત એટલે ધાર્મિક માન્યતા. મતાર્થ એટલે શું? કે આ કઈ માન્યતા છે એના અનુસાર આ વાક્ય કહેવામાં આવ્યું છે. હવે જો આપણા બધા શાસ્ત્ર છે એમાં તો ઓબ્વિયસલી બધા જૈન મત અનુસાર જ શાસ્ત્રમાં વાક્ય કીધા હોય, ખ્યાલ આવે છે? પણ હવે તમે કોઈ પણ બહારથી, સમજો પબ્લિક લાઇબ્રેરીમાં ગયા હો, ત્યાંથી કોઈ બુક લો અને વાક્ય વાંચો, તો કયા મત અનુસાર કહે છે એ પણ સમજવું પડે કે નહીં? તો જો શું કહે છે, વસ્તુ સ્વરૂપથી વિપરીત એવા કયા મતનું ખંડન કરે છે અને સ્યાદવાદ મતનું મંડન કરે છે, એવી રીતે શાસ્ત્રનું કથન સમજવું તે મતાર્થ છે. કોઈ પણ વાક્ય કહેવામાં આવ્યું હોય તો એ વાક્ય કઈ માન્યતાને પુષ્ટ કરે છે, કયા મતને પુષ્ટ કરે છે, તેને મતાર્થ કહેવામાં આવે છે. જો આપણે વાક્ય તો વાંચ્યું, એનો સાદો અર્થ સમજી લીધો. સાદો અર્થ સમજ્યા પછી કયા નયનું વાક્ય છે, કયા નયથી સમજાવવામાં આવ્યું છે એ આપણે સમજ્યા. હવે કયા મતને પુષ્ટ કરે છે એ સમજીએ છે, ખ્યાલ આવ્યો? જો પાછું 86 એક્ઝામ્પલમાં, જો 86 એક્ઝામ્પલમાં શું કીધું કે આ જીવ નિત્ય નિરંજન અને જ્ઞાનમય થયા, બરાબર, અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. તો જો નિત્ય નિરંજન અને જ્ઞાનમય, આ કથનમાં નિત્ય વિશેષણ એકાંતવાદી બૌદ્ધો જે આત્માને ક્ષણિક માને છે તેના મતનો પરિહાર કરે છે. બૌદ્ધ મતમાં આત્માને એ લોકો ક્ષણિક માને છે, ક્ષણિક એટલે ખાલી પર્યાય સ્વભાવ. જૈન આપણે મતમાં શું માનીએ છીએ કે વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે, દ્રવ્યમાં સામાન્ય વિશેષાત્મા, એક ત્રિકાળી અને ક્ષણિક બે અંશ છે. બૌદ્ધ મતમાં શું માને છે કે ફક્ત ક્ષણિક અંશ જ છે, બરાબર. હવે અહીંયા નિત્ય થયા એમ કીધું, તો નિત્યનો મતલબ શું? કે હવે ત્રણેય કાળ રહેશે, હવે સિદ્ધ જ રહેશે, તો એ ક્ષણિકવાદનો એ પરિહાર કરે છે. પછી સેકન્ડ, નિરંજન. નિરંજન અંજન રહિત, અંજન એટલે કોઈ દોષ રહિત, ખ્યાલ આવે? નિરંજન એટલે સિદ્ધ ભગવાન, હવે એમને કોઈ દોષ નથી, કોઈ કર્મરૂપી મેલ નથી, અથવા આત્માના કોઈ વિભાવરૂપી દોષ નથી, બરાબર. તો જો અહીંયા શું કહે છે, નિરંજન વિશેષણ નૈયાયિકોના મતનું ખંડન કરે છે. આખો પેરેગ્રાફ વાંચી લઈએ તો બરાબર સમજાશે. તેઓ માને છે, એ નૈયાયિક મતવાળા જે હોય ને એ લોકો શું માને છે કે કલ્પકાલ પૂરો થતા, કલ્પકાલ એટલે છ આરા હોય ને, તો છઠ્ઠો આરો જ્યારે પૂરો થાય ત્યારે મહાપ્રલય થાય, એ મહાપ્રલયને કલ્પકાલ કહેવાય છે. કલ્પકાલ પૂરો થતા બધું જગત શૂન્ય થાય છે અને તે સમયે બધા જીવો મુક્ત થઈ જાય છે. એ નૈયાયિકો શું માને છે કે આ કલ્પકાલ આવે ત્યારે આખું જગત વિનાશ થઈ જશે, તો જીવોનું શું થશે? બધા જીવો મુક્ત થઈને સિદ્ધ થઈ જશે, એવું એ લોકો માને છે. ત્યારે સદાશિવને જગત ઉત્પન્ન કરવાની ચિંતા થાય છે અને મુક્ત થયેલા બધા જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરીને તેમને સંસારમાં ફરીથી ફેંકે છે. એ નૈયાયિકો શું માને છે કે કલ્પકાલ આવતા બધા જીવો મુક્ત થઈને સિદ્ધ થઈ જશે. તો જે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં જે મહેશ એટલે શિવ છે ને સદાશિવ, એને ચિંતા થઈ ક્યારે બધા સિદ્ધ થઈ જશે તો પછી સંસારમાં કોણ રહેશે. એટલે શિવ એ બધા જીવોને ફરીથી કર્મનો સંયોગ કર્યો અને પાછા સંસારમાં નાખ્યા. પણ અહીંયા જ્યાં નિરંજન કીધું આપણી ગાથામાં કે હવે એ જીવ નિરંજન થયો, હવે અંજન રહિત થયો. ક્યાર સુધી? કે હવે અહીંયાથી અનંતકાળ સુધી એ જીવ નિરંજન જ રહેશે. આ શબ્દથી આવું જે માનનાર નૈયાયિકો જે હતા, જે એવું માનતા હતા કે જીવ ફરીથી પાછો સંસારમાં આવી શકે, એના કથનનો પરિહાર થાય છે. એકવાર જીવ સિદ્ધ થયો પછી ક્યારે પાછો સંસારમાં આવતો નથી, ખ્યાલ આવે છે ને? તો નિત્ય, નિરંજન અને જ્ઞાનમય. જ્ઞાનમય કહેતા જીવ હવે ફક્ત જ્ઞાન સહિત જ્ઞાનધારી થયો, શૂન્ય થઈ જતો નથી. એ તો ફક્ત પોતાના જ્ઞાનમય સ્વભાવ જેવો વ્યવસ્થા. જો સિદ્ધોને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને ન કર્મરૂપ અંજનનો સંયોગ કદી થતો નથી એવું નિરંજન શબ્દથી પ્રતિપાદન કરીને નૈયાયિકોના મતનું ખંડન કર્યું. નિત્ય કહીને બૌદ્ધોનું ખંડન કર્યું, નિરંજન કહીને નૈયાયિકોનું ખંડન કર્યું અને જ્ઞાનમય કહીને શૂન્યવાદીઓનું ખંડન કર્યું. બરાબર? તો જો આપણી ત્રણ વસ્તુ થઈ, શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ. શબ્દાર્થથી શબ્દનો અર્થ કર્યો, નયાર્થથી કયા નયથી વાક્ય કહેવામાં આવે છે, શું એંગલ પ્રસ્તુત કરવા માંગે છે આચાર્ય દેવ એ કીધું. મતાર્થથી એ વાક્યથી કયા મતની પુષ્ટિ થાય છે એ કીધું. બરાબર? હવે ચોથું, આગમાર્થ. આગમાર્થ એટલે શું? સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે કરવો તે આગમાર્થ છે. આપણે જે આગમો છે ને, આપણા જીનાગમો, એમાં કયા કયા પ્રસિદ્ધ સિદ્ધાંતો છે? નિશ્ચય વ્યવહાર ને, ઉપાદાન નિમિત્ત, ક્રમબદ્ધ પર્યાય, ષટકારક, ચાર અભાવ, દ્રવ્યગુણ પર્યાય, આ બધા પ્રસિદ્ધ સિદ્ધાંતો છે ને. તો આ જે કડી કીધી એ કડી કયા આગમાર્થને પુષ્ટ કરે છે, કયા આગમાર્થ અનુસાર છે? તો જો 86મી ગાથાનો આપણે 86મા ક્વેશ્ચનનો પાછો આગમાર્થનું ઉદાહરણ લઈએ. આ જે પરમાત્માનું ઉદાહરણ જે આપ્યું, તો આગમાર્થ એ પરમાત્મા અનંત ગુણાત્મક સિદ્ધ પરમેશથી સંસારથી મુક્ત થયા છે તે સિદ્ધાંતનો અર્થ પ્રસિદ્ધ કરે છે. એ જે 86મા ક્વેશ્ચનમાં પરમાત્મા પ્રકાશની ગાથામાં કયો આગમનો અર્થ પુષ્ટ કરે છે કે ભાઈ જીવમાં પોતાના અનંત ગુણાત્મક સ્વભાવમાં આવી સિદ્ધ દશા પ્રગટ કરવાની શક્તિ છે, એટલે કે જીવ પોતે શુદ્ધ થઈ શકે છે અને શુદ્ધ થઈને હવે અનંતકાળ આમ જ રહેશે એવા આગમના અર્થને પુષ્ટ કરે છે, તેનો આગમ અર્થ છે. બરાબર? અને છેલ્લું હવે ભાવાર્થ, પાંચમો. ભાવાર્થ એટલે ભાવનો અર્થ શું? એના સિમ્પલ શબ્દમાં ઇવેન્ચ્યુઅલી કન્કલુઝન શું કાઢવું? આજે વાંચ્યું એનું કન્કલુઝન શું કાઢવું? જો 85માંથી પહેલા ડેફિનેશન આ છે. ભાવાર્થ, શાસ્ત્ર કથનનું તાત્પર્ય, સારાંશ. જે શાસ્ત્રનું કથન છે એનું સારાંશ શું છે? હે ઉપાદેય રૂપ હેતુ શું છે તે જે બતાવે તે ભાવાર્થ. આ જે શાસ્ત્રનું વાક્ય કીધું એનું પ્રયોજન, એનું પર્પઝ શું છે, એમાંથી મારે શું ગ્રહણ કરવું, એમ શું ઉપાદેય છે અને શું છોડી દેવું, શું હે છે એ સમજવું, એનું કન્ક્લુઝન, એનો નિચોડ કાઢવો, તેને ભાવાર્થ કહેવાય છે. નિરંજન, જ્ઞાનમય, પરમાત્મા, દ્રવ્ય જે ઉપાદેય છે તે સિવાય નિમિત્ત અથવા કોઈ પ્રકારનો રાગ કે વિકલ્પ ઉપાદેય નથી એ કથનનો ભાવાર્થ સમજવો. એ તો આજે હમણાં 85માં કીધું, એકચ્યુઅલી 86ના ઉદાહરણનું જ ભાવાર્થ કીધું. જો આપણે 86નું જે ઉદાહરણ છે એનો પણ ભાવાર્થ વાંચી લઈએ, निरंजन ज्ञानमयी परमात्मा द्रव्य आदरणीय छे उपावो भाव कथन में गर्भित छे। जो शू कह परमात्मा प्रकाशनी बीजा नंबर नी गाथा छे एमां गाथा में शू कीधु कि भाई जीवे पोतानी ध्यान रूपी अग्नि थी कर्मरूपी कलंक ने भस्म कर्या अने हवे नित्य निरंजन ज्ञानमयी एवी सिद्ध दशा ने प्रगट करी अने एने हुं नमस्कार करू छु। हवे आ बधुं वांचीने एनो नयार्थ समझ्या, एनो मतार्थ समझ्या, एनो आगमार्थ समझ्या, पण हवे एमांथी कन्क्लूजन शू काढवू? कन्क्लूजन ए काढवू कि जो एवा आचार्य देव पण, आटला समर्थ आचार्य देव पण आवा सिद्ध भगवान ने नमस्कार करे छे, एनो मतलब कि आ निरंजन अज्ञानमयी आवी जे सिद्ध दशा अने सिद्ध दशा ने प्रगट करनार एवो त्रिकाळी शुद्ध आत्मा एज उपादेय छे, एज सौथी उत्कृष्ट वस्तु छे अने आदरणीय स्वभाव छे। ख्याल आव्यो के ने? ए भावार्थ हतो। आवी रीतना जो आ शास्त्रना आ जिनागममां शास्त्रना अर्थ करवानी पांच पद्धति कीधी छे, शब्दार्थ, नयार्थ, मतार्थ, आगमार्थ, भावार्थ। हवे जो 86 क्वेश्चन में एक छेल्लो एक नीचे पॉइंट आप्यो छे ए पण वाँची लईए। सम्यक श्रुत ज्ञान विना निश्चय के व्यवहार कोई नहीं हो सके नहीं, माटे प्रथम व्यवहार होय अने पछी निश्चय प्रगटे ए मान्यता ब्रह्ममूलक छे। जीव स्वाश्रय निश्चय सम्यक दर्शन प्रगट करे त्यारे पूर्वनी सत देव गुरु शास्त्रनी श्रद्धा ने भूत नैगम नहीं थी व्यवहार सम्यक दर्शन कहेवामां आवे छे। अहींया शुं कहे छे के निश्चय अने व्यवहार ने बे एक साथे जुए छे। आ शास्त्रनो अर्थ करवानी जे पद्धति कीधी आपणने, आ शब्दार्थ, नयार्थ, मतार्थ, आगमार्थ अने भावार्थ, एने समझीने जे आपणने हवे सम्यक ज्ञान उत्पन्न थयुं એ તો પણ જ્ઞાનના કોઠે ફક્ત જ્ઞાન છે। જ્યારે જીવ પોતાનો અનુભવ કરે, અનુભવ કરીને પોતે નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે, ત્યારે આ જે પહેલા જ્ઞાન પ્રગટ કર્યું હતું શાસ્ત્રનું, એને ભૂતકાળની અપેક્ષાએ એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે। પણ જો પોતે સમ્યક દર્શન પ્રગટ જ ન કરે તો પછી પહેલાને પણ સમ્યક જ્ઞાન કહેવાતું નથી, ખ્યાલ આવે? પછી એને ખાલી શાસ્ત્ર જ્ઞાન કહેવામાં આવે છે। આ રીતે આપણે આજે જ્ઞાનના બીજી અપેક્ષા, નયના બીજી અપેક્ષાથી ભેદ કરવાની પદ્ધતિ, એમાં શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં, ત્રણ પ્રકારના નહીં જોયા, અને પછી શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ, એમાં શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ એમ જોયું। આટલું આપણે આજે જોયું। આપણે જે નયનું પ્રકરણ જોઈ રહ્યા છે અત્યારના, એ નયના પ્રકરણમાં આપણે નિશ્ચય વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નહીં, નૈગમ આદિ સાત નયો, પછી શબ્દ નહીં, અર્થ નહીં, જ્ઞાન નહીં અને શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ, આટલા ટોપિક્સ આપણે અત્યાર સુધી થયા છે। હવે આગળ નિશ્ચય વ્યવહારને સમજાવતા અમુક ક્વેશ્ચન્સ છે અને પછી નયા ભાસની ચર્ચા છે, એ આપણે આગળના ક્લાસમાં લઈશું। જીનવાણી સ્તુતિ। હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો। બોલો જીનવાણી માતનો જય હો।